એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજય રાય વૈદ્યના મહત્ત્વના ઇતિહાસ ગ્રંથ ગુજરાતી સાહિત્યની રૂપરેખા એમાં ઊંડા ઉતરી રહ્યા છીએ અને એમાં પણ એક ખાસ પ્રકરણ યુગના અન્ય ગદ્ય લેખકો.
હા, આ બહુ રસપ્રદ વિષય છે. ગોવર્ધન યુગ એટલે આપણે મુખ્યત્વે ગોવર્ધન રામ કે બીજા મોટા કવિઓ નવલકથાકારોને યાદ કરીએ.
બરાબર.
પણ વૈદ્યજીનું ધ્યાન એ તરફ છે કે એમના સિવાય પણ ગદ્યમાં બીજું ઘણું કામ થતું હતું અને એ અન્ય લેખકો પણ એટલા જ મહત્વના હતા.
એટલે આજે આપણો પ્રયાસ એ રહેશે કે વૈદ્યજીની નજરે આ અન્ય ગણાતા ગદ્યકારો કોણ હતા, એમનું પ્રદાન શું હતું એ સમજવું.
બિલકુલ. અને વૈદ્યજી એક બહુ મહત્વની વાત નોંધે છે કે આ યુગનો ઝોક એટલે કે એનું વલણ કલ્પના કરતા પાંડિત્ય અને ચિંતન તરફ વધારે હતું.
એટલે ધર્મ, તત્વજ્ઞાન, ઇતિહાસ એવા વિષયો પર વધુ લખાયું.
હા, એવા વિચારકો અને અભ્યાસી લેખકોની સંખ્યા સારી એવી હતી. રસપ્રદ કૃતિઓ લખનારા કરતા પણ વધારે. તો આજે આપણે આ જ લેખકો અને એમના કામને વૈદ્યજીની દ્રષ્ટિએ જોઈશું.
સ્પષ્ટ કહે છે કે નવલકથા કે વાર્તા લખનારા ઓછા હતા એ સમયમાં.
હા, પ્રમાણમાં ઓછા, પણ વિચાર પ્રધાન લેખન, શાસ્ત્રીય ગદ્ય એ વધારે જોવા મળે છે.
તો પહેલા નવલકથા અને વાર્તા લેખકોથી શરૂઆત કરીએ. કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટિયાનું નામ આવે છે ને?
હા, કૃષ્ણરાવ દિવેટિયા. એમણે પિતૃચરિત્ર તો સરસ લખ્યું જ, પણ એમની ઓળખ વધુ બની પેલી સામાજિક નવલકથા મુકુલમર્દનથી.
મુકુલમર્દન એટલે બાળલગ્નવાળી વાત ખરું ને?
બરાબર. બાળલગ્નના જે માઠા પરિણામો છે એનું કલાત્મક ચિત્રણ કરવાનો પ્રયાસ. અને એ સમયે મતલબ સાહિત્ય દ્વારા સમાજ સુધારાની વાત કરવી એની શરૂઆત હતી એમ કહી શકાય.
અને તેઓ નાટકના પણ અભ્યાસો હતા એમ વૈદ્યજી નોંધે છે.
હા, એ પણ મહત્વનું છે. નાટક અને રંગભૂમિ વિશે ગંભીરતાથી શિષ્ટ દૃષ્ટિએ વિચારનારા શરૂઆતના લોકોમાંના એક હતા.
પછી આવે છે નારાયણ હેમચંદ્ર. એમને તો વૈદ્યજી વિલક્ષણ કહે છે.
હા, ખરેખર વિલક્ષણ વ્યક્તિત્વ. ઘણા પુસ્તકો એમણે બંગાળીમાંથી ઉતાર્યા, અનુવાદો કર્યા.
પણ વૈદ્યજી એમની ભાષાને કઢંગી કહે છે, છતાં એમની આત્મકથા હું પોતેને બહુ મહત્વની ગણે છે. આ થોડું
હા એ જ રસપ્રદ છે. મતલબ ભાષા શૈલી પર કદાચ પ્રશ્નો હોય, પણ એમનું કામ ખાસ કરીને અનુવાદો અને એથી વધુ એમની આત્મકથા હું પોતે એની નિખાલસતા.
એની નિખાલસતા મહત્વની
બહુ જ. એ સમયના સંદર્ભમાં જુઓ તો એ એક અનોખો પ્રયાસ હતો, એટલે જ વૈદ્યજી એને એમની શ્રેષ્ઠ કૃતિ કહેતા હશે.
બરાબર. હવે વાત કરીએ ભોગિન્દ્રરાવ ર દિવેટિયાની. વૈદ્યજી એમને ગોવર્ધન રામ પછીના સમયના નોંધપાત્ર નવલકથાકાર ગણે છે.
હા, ચોક્કસ. લગભગ 1907 થી 1917 એ દાયકામાં એમણે 15 નવલકથાઓ આપી. મૃદુલા, ઉષાકાંત, જ્યોત્સના અને પેલી અજામિલ.
હા, અને એમના પર પ્રભાવ કોનો હતો? સરસ્વતી ચંદ્રકારનો અને
હા, ગોવર્ધનરાનો તો ખરો જ, પણ સાથે રશિયન લેખક ટોલ્સ્ટોયનો પણ પ્રભાવ વૈદ્યજી નોંધે છે.
અને એમની નવલકથાઓના વિષયો પણ જુદા જુદા હતા, નહીં?
બિલકુલ. એ જ એમની ખાસિયત. સ્ત્રીઓન્નતિની વાત હોય, લગ્નની સમસ્યાઓ હોય, હિન્દુ મુસ્લિમ એકતા અને ખાસ તો ગરીબોના જીવનના પ્રશ્નો, આ બધા વિષયોને એમણે સ્પર્શ્યા.
વૈદ્યજી એમની કલા માટે એક સરસ શબ્દ વાપરે છે, વાસ્તવિક છતાં ભાવનાભીની.
હા, એ બહુ સૂચક છે. મતલબ એ સમયની જે સામાજિક વાસ્તવિકતા હતી એનું ચિત્રણ તો ખરું જ, પણ સાથે એક આદર્શવાદ પણ હતો, બંનેનું મિશ્રણ.
એટલે સમાજનું ચિત્ર પણ મળે અને સુધારાનો એક સંદેશ પણ.
હા, અને એવા સમયે જ્યારે આવા વિષયો પર સાહિત્યમાં બહુ ઓછી ચર્ચા થતી. વૈદ્યજી એમ પણ કહે છે કે ક્યારેક પાત્રો કે વસ્તુગુંફનમાં એક સરખાપણું લાગે.
અચ્છા.
પણ એમની વાર્તાઓમાં જે સાદી આકર્ષકતા હતી, જે વિચાર હતા, એ તત્કાલીન ગુજરાતી જીવન અને એની સમસ્યાઓને બહુ સારી રીતે રજૂ કરતા હતા. લોકો વાંચતા પણ ખરા ઉત્સાહથી.
એક વાત જે મને બહુ રસપ્રદ લાગી, વૈદ્યજી નોંધે છે કે ભોગિન્દ્રરાવના સ્ત્રી પાત્રો એ કેવા હતા?
હા, એમણે ખાસ નોંધ્યું છે, સદગુણશીલ અને તેજસ્વી સ્ત્રી પાત્રો. એ એમની એક ઓળખ બની.
અને બીજું, ગરીબોના જીવન વિશે એમના માટે એમને બહુ સહાનુભૂતિ હતી.
આ ખરેખર બહુ મોટી વાત છે. એ સમયના સાહિત્યમાં ગરીબો કે વંચિતોનું આટલું ઊંડાણપૂર્વક સહાનુભૂતિથી નિરૂપણ ભાગ્યે જ જોવા મળે. ભોગિન્દ્ર રાવ આમાં અગ્રેસર હતા એમ કહી શકાય.
અને પેલી અજામિલ નવલકથા જે લ મિઝરાબ પર આધારિત છે.
હા, એની તો વૈદ્યજી ખૂબ પ્રશંસા કરે છે. ત્યાં સુધી કહે છે કે એટલી સુંદર છે કે કદાચ સમય પણ એને ઝાંકી નહીં પાડી શકે. ભલે રૂપાંતરણ હોય, પણ એની અસરકારકતા જુઓ.
એમના બંધુ સમાજના બીજા લેખકોનો પણ ઉલ્લેખ છે.
હા, રામમોહન રાય દેસાઈ, શિવભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ. આ જૂથની પ્રવૃત્તિઓ પણ તે સમયના સાહિત્યિક માહોલને સમજવામાં મદદ કરે છે.
નવલકથા પછી હવે નવલિકા પર આવીએ. અહીં વૈદ્યજી બે મુખ્ય નામ આપે છે.
હા, બે અલગ ધારાઓ જેવી. એક રણજીતરામ વાવાભાઈ મહેતા, જેમની વાર્તાઓ સુપર્ણા, હીરા, સહિયરો સંગ્રહ એમને ભાવનાલક્ષી ગણાવે છે.
અને બીજા મટુભાઈ કાંટાવાળા.
બરાબર, મટુભાઈ, હા, કાંટાવાળા. એમની વાર્તાઓ સંસાર લીલા, વીતક વાતો એ વાસ્તવદર્શી કહેવાય છે.
ચોક્કસ, રણજીતરામમાં તમને કૌતુક, ભાવના અને એક ઉષ્માભરી મનોરંજક શૈલી મળે, જ્યારે મટુભાઈમાં વાસ્તવિકતાનું તાદૃશ ચિત્રણ, એકદમ ગુજરાતીપણું અને ક્યારેક વાર્તામાં ચમત્કૃતિ.
વૈદ્યજી બંનેના પ્રદાનને સ્વીકારે છે. રણજીતરામની શૈલીની મજા અને મટુભાઈનું વાસ્તવ દર્શન અને વસ્તુ ગૂંથણી બંને નવલિકાના વિકાસમાં ફાળો આપ્યો.
રણજીતરામ વિશે વૈદ્યજી એ પણ કહે છે કે એ માત્ર વાર્તાકાર નહોતા.
ના, બિલકુલ નહીં. એ તો ઉત્કટ ગુજરાત ભક્ત હતા. અનેક યોજનાઓ ઘડનાર અને ઘણા સાહિત્યકારોને જોડનાર મણિસાંકળ જેવા.
હા, એમના બીજા લેખોમાં કદાચ શૈલીનો રસ ઓછો હોય, પણ માહિતી ભેગી કરવાની કાળજી, ઊંડો વિચાર અને સ્વતંત્ર દ્રષ્ટિ દેખાય છે.
એમનું સંસ્થાકીય કામ, ગુજરાત સાહિત્ય સભા, રણજીતરામ સુવર્ણચંદ્રક, એ બધું એમની જ દેન છે. બીજી બાજુ મટુભાઈ કાંટાવાળા.
હા, એ સાહિત્ય માસિકના તંત્રી.
બરાબર, તંત્રી તરીકે, ખાસ કરીને નોંધ લેખક અને અવલોકનકાર તરીકે. અને પેલો પ્રેમાનંદ વિવાદ.
ઓહા, એ વિવાદમાં એમનો પક્ષ જાણીતો છે.
હા, નરસિંહરાવ સામે એમણે જે પક્ષ લીધો પ્રેમાનંદના જ નાટકોમાં, એ ઐતિહાસિક રીતે નોંધપાત્ર ગણાય.
વૈદ્યજી પછી બીજા કેટલાક ગદ્ય લેખકોના નામ પણ ટાંકે છે. મણીલાલ છ ભટ્ટ, નંદનાથ દીક્ષિત.
હા, નાનજીયાણી, કરીમ મહંમદ માસ્તર, પછી પારસી વાર્તાકારો છે, જહાંગીર અને ફિરોઝ મરઝબાન, રતનજી શેઠના, જ્ઞાનચક્રવાળા. આ બધા નામો શું બતાવે છે?
શું બતાવે છે?
એ જ કે ગોવર્ધન યુગનું ગદ્યલેખન ખાલી મોટા નામો પૂરતું સીમિત નહોતું, એક વિશાળ ફલક હતું. ભલે નાના પાયે પણ જુદા જુદા વિષયો પર લખાતું હતું, સામાન્ય વાચકો માટે કંઈક ને કંઈક લખાતું રહેતું હતું.
બરાબર. હવે એ ક્ષેત્ર પર આવીએ જે વૈદ્યજીના મતે આ યુગનું મુખ્ય લક્ષણ હતું, ધર્મ અને તત્વજ્ઞાન.
હા, આ બહુ મહત્વનું ક્ષેત્ર હતું એ યુગ માટે. વૈદ્યજીના કહેવા મુજબ અહીં બે પ્રકારનું મુખ્ય કામ થયું.
કેવા બે પ્રકાર?
એક તો સમન્વય કરીને ભારતીય ધર્મ અને દર્શનની વાત સામાન્ય વાચકો સુધી પહોંચાડવી, જેમ પેલી આપણો ધર્મ પુસ્તક શ્રેણી હતી.
હા.
અને બીજું, ઊંડા અભ્યાસ આધારિત, મતલબ શાસ્ત્રીય ગ્રંથોનો સારોદ્ધાર કરવો, એના પર લખવું કે પછી એના ભાષાંતર કરવા.
આમાં મુખ્ય નામો કયા?
દિવાન બહાદુર નર્મદાશંકર દેવશંકર મહેતા, એમનું નામ તો મોખરે જ આવે. ભારતીય દર્શનો, ઉપનિષદો, શાક્ત સંપ્રદાય, આ બધાનો ઐતિહાસિક અને તુલનાત્મક પરિચય એમણે બહુ વિસ્તારથી કરાવ્યો.
પછી મગનભાઈ પટેલ.
હા, મગનભાઈ ચતુરભાઈ પટેલ, એમણે પ્રસ્થાંતરય પર, એટલે કે બ્રહ્મસૂત્રો, ઉપનિષદો, ગીતા, એના પર વિશદ અભ્યાસપૂર્ણ ગ્રંથો લખ્યા. અને ઉત્તમલાર કેશવલાલ ત્રિવેદી,
એમણે નિબંધો લખ્યા અને પેલું ગીતા રહસ્યનું ભાષાંતર કર્યું ને.
બરાબર, ટિળકના ગીતા રહસ્યનો ઉત્તમ અનુવાદ, કર્મયોગનું શાસ્ત્ર ગુજરાતને આપ્યું એમ કહી શકાય. આ બધા પ્રયત્નોનો હેતુ શું હતો? તો કે ભારતની જે ગહન ચિંતન પરંપરા છે એને સામાન્ય શિક્ષિત ગુજરાતી સુધી પહોંચાડવી.
શ્રી મનરુસિંહાચાર્યજી અને એમના શ્રેયસાધક અધિકારી વર્ગનો પણ ઉલ્લેખ છે.
હા, એ પણ એક મહત્વનો પ્રવાહ હતો. શ્રીમન ઋષિંહાચાર્યજી પોતે અને એમના શિષ્યો ઉપેન્દ્રાચાર્યજી, છોટાલાલ માસ્તર, ખુદ દીબ નમ્મદાશંકર મહેતા પણ એમાં હતા, જે જે કણિયા, કૌશિકરામ મહેતા, આ બધાએ પોતાના અનુભવ અને અભ્યાસથી ધાર્મિક તત્વજ્ઞાનને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરવાનો મોટો પ્રયાસ કર્યો.
એટલે એક સંગઠિત પ્રયાસ જેવું હતું એમ.
હા, ચોક્કસ, આધ્યાત્મિક જ્ઞાન અને દર્શનના પ્રચાર પ્રસાર માટેનો એક સંગઠિત પ્રયાસ દેખાય છે.
અને ભાષ્યોના અનુવાદો પણ થયા.
એ પણ બહુ મહત્વનું કામ. જુઓ, આનંદ શંકર ધ્રુવે શ્રીભાષ્યનું ભાષાંતર કર્યું, રામાનુજાચાર્યના, કમળાશંકર ત્રિવેદીએ શાંકરભાષ્યનું, આદિશંકરાચાર્યના અને જેગો શાહે અણુભાષ્યનું, વલ્લભાચાર્યના.
એટલે વેદાંતના મુખ્ય સંપ્રદાયોના મૂળ ગ્રંથો ગુજરાતીમાં ઉપલબ્ધ થયા.
બરાબર. આનાથી ગુજરાતી વાચકો માટે એ બધું સુલભ બન્યું. હીરાલાલ શ્રોફ જેવા બીજા કાર્યકરો પણ હતા જેમણે વેદાંત જ્ઞાનના પ્રચારમાં કામ કર્યું.
તત્વજ્ઞાન પછી હવે સંશોધન અને ઇતિહાસ તરફ જઈએ. નરસિંહરાવ અને કેહ ધ્રુવ જેવા દિગ્ગજો પછી પણ કામ ચાલુ રહ્યું.
હા, ચોક્કસ ચાલુ રહ્યું. ગુજરાતનો ઇતિહાસ, ભાષા, ખાસ કરીને મધ્યકાલીન સાહિત્ય, એના સંશોધનમાં વલ્લભજી આચાર્ય, માનશંકર મહેતા, તનસુખરામ ત્રિપાઠી, છોટાલાલ ન ભટ્ટ જેવા અભ્યાસીઓ કામ કરી રહ્યા હતા. પણ વૈદ્યજી એક નામ પર ખાસ ભાર મૂકે છે.
કોના પર?
અંબાલાલ બુલાખીરામ જાની.
હા, એમના કાર્યને વૈદ્યજી અતુલ્ય કહે છે. શા માટે?
કારણ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન અને સંપાદનમાં અંબાલાલ જાનીએ એકલે હાથે જે વિપુલ અને મહેનતવાળું કામ કર્યું છે એવું એમના કોઈ સમકાલીને નથી કર્યું. વૈદ્યજી બહુ સ્પષ્ટ છે આ બાબતે.
એટલે હસ્તપ્રતો શોભવી, નકલ કરવી, પાઠભેદ જોવા.
હા, એ બધું જ, અને અત્યંત ચીવટથી. આ બહુ જ કપરું કામ છે, અને આ જ કામને લીધે ગુજરાતના સાહિત્યિક અને સાંસ્કૃતિક ઇતિહાસનો પાયો મજબૂત બન્યો. છોટાલાલ ન ભટ્ટનું કામ પણ રસશાસ્ત્ર અને પ્રાચીન કાવ્યમાળાના ટીકાકાર તરીકે મહત્વનું હતું.
હવે વાત કરીએ સાહિત્યના ઇતિહાસ લેખનની. નર્મદે શરૂઆત કરી હતી.
હા, સાઠીના કવિ નર્મદે. તે પછી આ યુગમાં બે મુખ્ય નામ આવે છે, દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી અને હિંમતલાલ ગણેશજી અંજારિયા.
અંજારિયાનું પુસ્તક તો શાળાઓ માટે હતું નહીં?
હા, પ્રાવેશિક હતું, અને એ હેતુ એણે સારો સિદ્ધ કર્યો. પણ કૃષ્ણલાલ ઝવેરી, વૈદ્યજીના મતે એમણે પહેલીવાર વ્યવસ્થિત રીતે વિસ્તૃત વાંચન અને મહેનતથી ગુજરાતી સાહિત્યનો સિલસિલાબદ્ધ ઇતિહાસ લખવાનો સફળ પ્રયાસ કર્યો.
એટલે ઝવેરીનું કામ એક સીમાચિહ્નરૂપ ગણી શકાય?
ચોક્કસ, માર્ગદર્શક સ્તંભ જેવું. આખા સાહિત્ય પ્રવાહને એક સૂત્રમાં બાંધવાનો પહેલો ગંભીર પ્રયાસ. અને એમનું બીજું કામ પણ નોંધપાત્ર છે.
કયું?
એક તો બંકિમચંદ્રના શ્રીકૃષ્ણચરિત્રનો અનુવાદ, અને બીજું પેલું અંગ્રેજી સામયિક હતું મર્ડન રિવ્યૂ, એમાં એમણે 1907થી ઘણા વર્ષો સુધી નિયમિત ગુજરાતી સાહિત્ય વિશે લખ્યું.
અચ્છા, એનાથી શું ફાયદો થયો?
એનાથી ગુજરાતી સાહિત્યનો પરિચય બિન ગુજરાતી વાચકોને પણ મળ્યો. એ બહુ મોટી વાત હતી.
વૈદ્યજી બીજા કેટલાક સાહિત્ય સેવકોને પણ યાદ કરે છે અહીં.
હા, જેમ કે અમૃતલાલ સુંદરજી પઢિયાર, જે સમાજ કલ્યાણના હિમાયતી હતા, ઈચ્છારામ સૂરીરામ દેસાઈ, ગુજરાતી પત્રના અધિપતિ, અને પછી પેલા ગ્રંથસૂથિકારો અને સંગ્રાહકો
હીરાલાલ પારેખ, મોહનલાલ દેસાઈ,
હા, મણિલાલ બાલાભાઈ વ્યાસ. આ લોકોનું કામ ભલે પડદા પાછળનું હોય પણ અત્યંત મહત્વનું.
આપણે નવલકથા, વાર્તા, તત્વજ્ઞાન, સંશોધન, ઇતિહાસ આ બધાની વાત કરી, પણ ભાષા, શિક્ષણ, વિવેચન જેવા વિષયોનું શું?
એ ક્ષેત્રોમાં પણ ગોવર્ધન યુગની જે છાપ છે, વિદ્યાભિરુચિ, અભ્યાસનિષ્ઠા, ગંભીરતા, એ બધું દેખાય છે. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું નામ અહીં મોખરે આવે.
એમણે શું શું લખ્યું?
એમણે કાવ્ય સાહિત્ય મીમાંસા જેવો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ આપ્યો, શિક્ષણશાસ્ત્ર પર લખ્યું અને શાંકરભાષ્યનું અનુવાદ પણ કર્યો. પછી મોહનલાલ પાર્વતીશંકર દવે.
હા, સાહિત્યકળા વિવેચન.
બરાબર. રસપાન, કાવ્યકળા, વીરપૂજા, તરંગ, સાહિત્ય અને વિવેચનના સિદ્ધાંતોની ચર્ચા કરી. પછી અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી.
એમના નિબંધ સંગ્રહો નિવૃત્તિ વિનોદ, સાહિત્ય વિનોદ.
હા, પ્રવાસ વિનોદ, આત્મવિનોદ, લલિત નિબંધો. અને વ્યોમેશચંદ્ર જદુનાથ પાઠકજી, એમણે શેક્સપિયરનું રૂપાંતર કર્યું, જીવતી જ્યુલિયટ,
અને નિબંધ સંગ્રહ પરાગ પણ.
હા, અને વહેમી, સમાજના મૂળ જેવી કૃતિઓ પણ.
આ બધા લેખકોની શૈલી કેવી હતી? બહુ ભારેખમ?
ના, એ જ તો વૈદ્યજી ખાસ નોંધે છે. આ બધા વિદ્વાનોનું લેખન શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ તો હતું જ, પણ સાથે સાથે સહજ અને રસિક પણ હતું. પ્રાસાદિક શૈલી, ભારેખમ નહીં.
એટલે ગોવર્ધન યુગના સાચા પ્રતિનિધિઓ.
બરાબર.
અહીં વ્યોમેશચંદ્ર પાઠકજીના પત્ની જયમનબહેન પાઠકજીનો પણ ઉલ્લેખ છે.
હા, એમના કાવ્યસંગ્રહ તેજ છાયાનો વૈદ્યજી આદરપૂર્વક નોંધ લે છે. એમાં મૃદુ ભાવો,
ઝંખના વ્યક્ત કરતા સુંદર કાવ્યો છે. એટલે વૈદ્યજી એમને તે સમયની મહત્વની સ્ત્રી કવિ ગણાવે છે.
હવે એક થોડો અલગ વિષય, વિજ્ઞાન લેખન. શું એની પણ શરૂઆત આ યુગમાં થઈ હતી?
હા, આ પણ નોંધપાત્ર છે. વૈદ્યજીના મતે વિજ્ઞાન જેવા વિષયો પર ગુજરાતીમાં લખવાની શરૂઆત આ યુગમાં થઈ.
કોણે કરી શરૂઆત?
એટલે વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ, ડોક્ટર કાંતિલાલ છગનલાલ પંડ્યા, જેમને ગોવર્ધનરામનું ચરિત્ર પણ લખ્યું છે, અને પોપટલાલ ગોવિંદલાલ શાહ, આ નામો મુખ્ય છે.
આનું શું મહત્વ ગણી શકાય?
જુઓ, કોઈ પણ ભાષાના વિકાસ માટે આ બહુ જરૂરી છે. જ્યારે ભાષામાં જ્ઞાન વિજ્ઞાનના જુદા જુદા વિષયો પર લખવાનું શરૂ થાય ત્યારે એની અભિવ્યક્તિની ક્ષમતા વધે છે. ભાષા આધુનિક જ્ઞાન સાથે જોડાય છે.
એટલે આ શરૂઆત મહત્વની હતી?
હા, વૈદ્યજી કહે છે કે આ લેખકોએ પોતપોતાના અભ્યાસનો ઠીક લાભ ગુજરાતીને આપ્યો અને પોપટલાલ શાહે તો ઘણો સારો લાભ આપ્યો.
અને છેલ્લે વૈદ્યજી બે સ્ત્રી લેખિકાઓનો ખાસ ઉલ્લેખ કરે છે જેમણે સ્વતંત્ર ગદ્ય લખ્યું.
હા, અને આ પણ ખૂબ મહત્વનું છે. શ્રી વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ અને સૌ શારદા ગૌરી સુમંત મહેતા, બંને બહેનો.
એમણે શરૂઆત ભાષાંતરથી કરી હતી?
હા, શરૂઆત ભાષાંતરથી, પણ પછી સ્વતંત્ર લેખન તરફ વળ્યા. વિદ્યાગૌરીએ હાસ્ય મંદિર જેવા સામયિકોમાં સરસ સ્મૃતિચિત્રો લખ્યા અને શારદા ગૌરીએ જીવન સંભારણા નામનું આત્મચરિત્ર લખ્યું
છે.
બરાબર. એમનો પ્રદાન ખાલી સાહિત્યિક રીતે જ નહીં પણ સામાજિક રીતે પણ મૂલ્યવાન છે. એમના લખાણોમાંથી, ખાસ કરીને સ્મૃતિચિત્રો અને આત્મચરિત્રમાંથી, તે સમયના સમાજની, સુધારક વર્તુળોની અને ખાસ તો સ્ત્રીઓના જીવન અને શિક્ષણની સ્થિતિની ઝળક મળે છે.
એટલે એક રીતે સામાજિક દસ્તાવેજ પણ ખરો.
હા, કહી શકાય.
તો આ આખી ચર્ચા પછી આ બધાનો સાર શું કાઢી શકાય? ગોવર્ધન યુગના આ અન્ય ગદ્ય લેખકો વિશે આપણે શું સમજ્યા એમ કહી શકાય?
જુઓ, વૈદ્યજીના આ વિશ્લેષણથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ગોવર્ધન યુગ એટલે ખાલી પેલા મોટા શિખરો જ નહીં. ગોવર્ધન રામ, મણિલાલ, નાનાલાલ, કલાપી, એ તો ખરા જ, પણ એમની સાથે સાથે ગદ્યના અનેક ક્ષેત્રોમાં નવલકથા, વાર્તા, તત્વજ્ઞાન, ઇતિહાસ, સંશોધન, વિવેચન, શિક્ષણ, વિજ્ઞાન, ઘણા બધા લેખકો સક્રિય હતા અને મહત્વનું કામ કરી રહ્યા હતા. વૈદ્યજી આપણને આ વિશાળ ચિત્ર બતાવે છે.
અને એમાંથી મુખ્ય તારણો કયા કયા ગણી શકીએ?
મુખ્ય મુદ્દાઓ જોઈએ તો, પહેલું, આ યુગના ગદ્યમાં કલ્પના કરતા ચિંતન અને પાંડિત્યનું જોર વધારે હતું. ધર્મ, તત્વજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયો પર વધારે લખાયું.
બરાબર.
બીજું, ભોગિન્દ્ર રાવ દિવેટિયા જેવા નવલકથાકારોએ વાસ્તવિકતા અને આદર્શવાદનું મિશ્રણ કર્યું, પેલું વાસ્તવિક છતાં ભાવનાભીની, અને ગરીબો અને સ્ત્રીઓના પ્રશ્નોને સહાનુભૂતિથી અને તેજસ્વી પાત્રો દ્વારા રજૂ કર્યા. ત્રીજું, સાહિત્યના ઇતિહાસમાં કૃષ્ણલાલ ઝવેરી અને મધ્યકાલીન સાહિત્યના સંશોધનમાં અંબાલાલ જાનીનું કામ પાયાનું અને બહુ મૂલ્યવાન રહ્યું.
ચોથું,
કમળાશંકર ત્રિવેદી, મોહનલાલ દવે, અતિસુખશંકર ત્રિવેદી જેવા વિદ્વાનોએ ગહન વિષયો પર શાસ્ત્રીય પણ સુલભ અને રસિક શૈલીમાં લખ્યું, જે યુગની વિદ્યાનિષ્ઠા બતાવે છે.
અને પાંચમું,
નવલિકામાં બે ધારા વિકસી, ભાવનાવાદી રંજીતરામવાળી અને વાસ્તવવાદી મટુભાઈવાળી, અને સાથે સાથે સ્ત્રી લેખિકાઓ અને વિજ્ઞાન લેખકોનું પ્રદાન પણ શરૂ થયું, જે ગુજરાતી ગદ્યના વિકાસ માટે મહત્વનું હતું. વૈદ્યજીએ આ અન્ય પણ મહત્વના લેખકોની નોંધ લઈને સાહિત્યના ઇતિહાસ લેખનમાં જે ખૂટતું હતું એ પૂરું પાડ્યું છે.
અને આના પરથી મને એક વિચાર આવે છે.
શું?
કે આપણે જ્યારે કોઈ સાહિત્યિક યુગને સમજીએ ત્યારે શું ખાલી એના મોટા નામો કે મુખ્ય પ્રવાહોને જોવા પૂરતું છે, કે પછી વૈદ્યજીની જેમ આખા પરિદૃશ્યને જોવું જોઈએ, જેમાં કદાચ ઓછા જાણીતા પણ સતત કામ કરતા લેખકો, નાના પ્રવાહો, એ બધું જ સમાયેલું હોય?
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે.
આ ઓછા જાણીતા લેખકોને ધ્યાનમાં લઈએ તો ગોવર્ધન યુગના બૌદ્ધિક અને સામાજિક જીવનના કયા નવા પાસાઓ આપણી સામે આવે છે એ વિચારવા જેવું છે, ખરું ને?
બિલકુલ. માત્ર શિખરો નહીં પણ આખી પર્વતમાળાને જોઈએ ત્યારે જ કદાચ યુગનું સાચું અને પૂરું ચિત્ર મળે. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો આપે ઉઠાવ્યો.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.